તેઓ પાછા ફરશે, તમારી સાથે નહીં આવે, એ તેમની સ્વાભાવિક અવસ્થા છે. પરમ કરુણા એમના જીવનમાં સતત કામ કરતી હોય છે. સંસારના વિચારોમાં જે મન ફરતું હતું તે હવે પાછું ફરે છે. આ મોટી ઘટના છે. જીવમાં બે ધારા કામ કરે છે, એક સંસારના જાત જાતના વિચારો અને બીજી ધારા આત્મહિતની વિચારણા. વિચાર તો બંને ઠેકાણે છે, સંસારનો પણ વિચાર અને આત્મહિતનો પણ વિચાર. આત્મહિતના વિચારની અવસ્થા જો પ્રાપ્ત થઈ તો પછી એ મન સંસારના વિચારોમાં જતું નથી, પરંતુ એ મન સંસારના વિચારમાંથી ખસીને આત્મહિતના વિચારમાં સહજ આવે છે. જ્યારે આત્મવિચાર પ્રાપ્ત થાય ત્યારે અંદરમાં ત્રણ કામો થાય. મન શાંત થાય, સ્થિર થાય અને સૂક્ષ્મપણે તત્વ વિચારની ક્ષમતા એને પ્રાપ્ત થાય. હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે કે
સૂક્ષ્મ બુદ્ધિ આ સદા જ્ઞેયો ધર્મ ધર્માર્થી વિનય. ધર્મ જેને પામો છે અને ધર્મને જીવનમાં જીવો છે એને ધર્મ જાણવો કઈ રીતે? તો કહે છે સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા. વેપાર કરવા સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, કરોડોની સંપત્તિ મેળવવા સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, પણ મોક્ષ માર્ગમાં મગજ નબળું હોય, બુદ્ધ હોય તો પણ ન ચાલે. એ ભ્રમણામાંથી ધીરે ધીરે
બુદ્ધ શબ્દ છે, બુદ્ધ નહીં,
એ ભ્રમણામાંથી ધીરે ધીરે બહાર આવવા જેવું છે. પરમાર્થ માર્ગમાં પણ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, કારણ કે તેને અતિન્દ્રિય ક્ષેત્રમાં ડૂબકી મારવાની છે. ભૌતિક ક્ષેત્રમાં બધા સાકર સાધનો છે, ઇન્દ્રિયોની પકડ અને મર્યાદામાં આવે તેવા છે. આત્મા સહેલાઈથી પકડમાં આવે તેવો નથી. આત્માને આકાર નથી, રૂપરંગ નથી, રસ ગંધ સ્પર્શ કે વજન નથી. એના વિશે આપણે જાણવું છે તો સ્થૂળ બુદ્ધિ કામમાં આવતી નથી. જેમ ચપ્પુની ધાર કાઢવામાં આવે છે તેમ બુદ્ધિની પણ ધાર કાઢવી પડે. બુદ્ધિની ધાર એવી તીક્ષ્ણ કરે કે બુદ્ધિ પ્રજ્ઞામાં બની જાય, બુદ્ધિ પ્રજ્ઞા બની જાય. એ બુદ્ધિની ધાર કાઢવાના કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, જન્મ મરણનો ખેદ અને જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે અંતરદયા એ પ્રેમ કરુણા, આ ચાર ઉપાયો છે. પ્રેમ અને કરુણા વગેરેથી બુદ્ધિ ધારદાર બને છે, સૂક્ષ્મ બને છે, અને સૂક્ષ્મ બુદ્ધિ જ પરમાર્થ માર્ગનું ચિંતન અને વિચાર કરી શકે.
સંગની પંચેન્દ્રિય અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ સંગની પંચેન્દ્રિયનું ભૌતિક અવસ્થા છે, એ બહારની અવસ્થા છે. સમ્યક દર્શન આધ્યાત્મિક અવસ્થા છે, આંતરિક ઘટના છે. માત્ર પાંચ ઇન્દ્રિયો મળે તો પણ કામ ન થાય. પાંચ ઇન્દ્રિયો સાથે મન હોય તો જ કામ થાય. મન જેને મળ્યું તેને કહેવાય છે સંગની. ચાલુ મન નહીં, વિચાર કરતું મન નહીં, વાસના ગ્રસ્ત મન નહીં, પરંતુ જે મનને બુદ્ધિમાં પરિવર્તિત કરેલ છે અને જે બુદ્ધિને તીવ્ર બનાવવામાં આવી છે એવી બુદ્ધિમાંથી બનતી પ્રજ્ઞા જોઈએ. કાઉન્સિલમાં કરતા પહેલા સાધકો ઉપરના શબ્દો બોલતા હોય છે, શ્રદ્ધા પછી પ્રજ્ઞા, આ અદ્ભુત તત્વ છે. પતંજલિએ યોગ સૂત્રમાં કહ્યું કે પ્રજ્ઞાના પ્રસાદ ઉપર આરૂઢ થયા પછી એને પરમ તત્વના દર્શન થશે, તે પહેલા નહીં થાય. પ્રજ્ઞા એટલે સૂક્ષ્મ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ એટલે આંતરિક અતિન્દ્રિય જે તત્વ, તેનો અણસાર પકડવાની શક્તિ, તેનું ચિંતન કરવાની શક્તિ, એનો વિચાર કરવાની શક્તિ. શેનો વિચાર કરશો? વિચાર કરવાની સામગ્રી આપણને મળવી જોઈએ. સદગુરુનો બોધ વિચાર કરવાની સામગ્રી પૂરી પાડે છે. મન મળ્યું, સંગની પંચેન્દ્રિય બન્યું, મનમાંથી બુદ્ધિ તૈયાર થઈ, બુદ્ધિમાંથી પ્રજ્ઞા તૈયાર થઈ અને એ પ્રજ્ઞા સૂક્ષ્મ ચિંતન કરવા સક્ષમ બની. સૂક્ષ્મ ચિંતન એટલે અતિન્દ્રિય તત્વમાં ડૂબકી મારી શકાય તેવું ચિંતન. ઈશ્વર કે આત્મા વિશે ચર્ચા કરશો તો એ હાથમાં નહીં આવે, કારણ કે તેને આકાર જ નથી, આપણે આકારથી ટેવાયેલા છીએ. આપણી ઇન્દ્રિયો અને મન આકારને જોનારું છે. નિરાકારમાં મન થઈ શકતું નથી, પરંતુ નિરાકાર તરફ મન જ્યાં સુધી જાય ત્યાં સુધી તેને લઈ જવું છે. અને નિરાકારનો સંકેત લઈને એ મન આવે તો આપણી સાધનાની શરૂઆત થાય, તત્વનો અણસાર મળે, ઈશારો મળે. આ તત્વ છે તેને ગ્રહણ કરવાની પ્રજ્ઞા આપણી પાસે જોઈએ. જો કે પ્રજ્ઞા આત્માનું દર્શન કરી શકે નહીં. આત્માનો અનુભવ જે વખતે થશે તે વખતે અનુભવ કરનાર પોતે હશે. આત્મા દ્વારા અનુભવ થશે અને આત્મા જ અનુભવ કરશે.
આત્મા વડે આત્માનો અનુભવ કરે છે. એ અનુભવ વખતે કોઈની જરૂર નથી. કબીરજી સાદી ભાષામાં કહે છે કે દુલ્લા દુલ્હન મિલ ગયે તો ફિક્કી પડ ગઈ બરાબર. લગ્ન થઈ ગયા પછી જાનૈયાનું શું કામ છે? શાસ્ત્રો, સિદ્ધાંતો, સૂત્રો, અનુષ્ઠાનો આ બધા જાનૈયા છે. આત્માનો અનુભવ થઈ ગયો, આત્મા આત્માને મળી ગયો, પછી આ કશાની જરૂર નથી. અંદરમાં પ્રક્રિયા અથવા વિના શું બને છે તેની આપણને ખબર પડતી નથી. ગાય ચારો ખાય છે, દૂધ બનવાની પ્રક્રિયા કેમ થાય છે તે આપણને ખબર પડતી નથી. દૂધના પ્રોસેસમાંથી દહીં થાય, દૂધ મીઠું અને દહીં ખાટું. આ દૂધમાંથી દહીં થયું અને દહીંના કણ કણમાં માખણના કણ ભળેલા છે અને એ પણ ખબર નથી કે માખણના કણમાં ઘી છુપાયેલું છે. આ દૂધનો ક્રમિક વિકાસ થયો. જેમ આ વિકાસ થાય તેમ ચેતનાનો અંતરંગ વિકાસ થાય છે. પ્રજ્ઞા સૂક્ષ્મપણે તત્વનો વિચાર કરે છે. આવો તત્વ વિચાર કરવો હોય તો જીવાત્મા પાસે સામગ્રી આવવી જોઈએ. વિચાર કરવા માટેની જે સામગ્રી છે તેને કહેવાય છે બોધ. એક મોટી મુશ્કેલી એ છે કે વિચાર કરવાની ક્ષમતા હોય અને સામગ્રી જો ખોટી હોય તો આખી વિચાર કરવાની પ્રક્રિયા ખોટી થાય. જગતમાં ઘણા દર્શનો અને ધર્મો છે, સંપ્રદાયો, મતો અને માન્યતાઓ છે. આ લોકોએ વિચાર તો ઘણો કર્યો પણ સામગ્રી હતી તે યથાર્થ નથી, સમ્યક નથી, સાચી નથી. તો એવી સામગ્રી ક્યાંથી મળે? જગતમાં એક જ વ્યક્તિ છે અને તે છે સદ્ગુરુ. સદ્ગુરુ પાસે સામગ્રી છે. એ માત્ર શાસ્ત્રના આધાર થી વાત નથી કરતા, પરંતુ તેઓ અનુભવના બળથી વાત કરે છે. સદ્ગુરુ તર્કથી વાત નથી કરતા, પરંતુ શ્રદ્ધાથી વાત કરે છે. સદ્ગુરુ એ છે કે જેના જીવનમાં અજ્ઞાન નથી, અસત્ય નથી, મોહ નથી અને જૂઠું કહેવાનું તેમને કોઈ પણ કારણ નથી. એવા સદ્ગુરુ પાસેથી બોધ પ્રાપ્ત થાય અને બોધ પ્રાપ્ત તો થાય જો જોગ બને તો. જોગ તો થાય જો યોગ્યતા આવે અને યોગ્યતા તો પ્રાપ્ત થાય જો આ ચાર સાધનો જીવનમાં પ્રાપ્ત કરે.
પુનરાવૃત્તિ કરીને કસાયની ઉપશાંતા આદિ ચાર કારણોથી આત્માથી બને એ યોગ્યતાથી સદગુરુનો જોગ પ્રાપ્ત થાય અને જોગ પ્રાપ્ત થાય તો એને બોધની સામગ્રી મળે. બોધની સામગ્રી મળે અને પ્રજ્ઞા હોય તો તત્વ વિચાર થાય, ગંભીર અને પારમાર્થિક વિચાર થાય અને પારમાર્થિક વિચાર જો થાય તો તેમાંથી માર્ગ મળે. અને ત્યારે એમ કહેવાય કે સદગુરુનો બોધ પરિણમ્યો. પરિણમે એટલે કાર્યકારી બને, તેનું પરિણામ અથવા ફળ મળે. શાસ્ત્રો એમ કહે છે કે તારી યોગ્યતા નહીં હોય તો વસ્તુની પ્રાપ્તિ નહીં થાય. સાધકમાં જ્યારે યોગ્યતા આવે છે ત્યારે ક્રમિક વિકાસ થતા પ્રસ્તુત પ્રાપ્ત થાય છે.
બસ ગાથા 41 અને 42 સેના લક્ષણો ચાલે છે? આત્માર્થીના લક્ષણોમાં, આત્માર્થીના લક્ષણોની આ છેલ્લી ગાથાઓ છે. મતાર્થીના લક્ષણો જેમ 10 ગાથામાં કીધા એમ નવ ગાથામાં આત્માર્થીના લક્ષણો કહે છે. આ બધા આત્માર્થીના લક્ષણો છે. એ લક્ષણોની અંદર આખો માર્ગ અથવા કૃપાળુદેવને આત્મસિદ્ધિની અંદર જે વાત મૂકવી છે એ બરોબર બહુ સ્પષ્ટપણે અહીંયા કીધી છે. જીવને મોક્ષ જોઈએ છે, આત્મા પ્રાપ્ત કરવો છે, આત્માની ઉપલબ્ધિ કરવી છે, પણ આત્માર્થ એના જીવનમાં નિવાસ ક્યારે થાય, દશા આવે તો. એ દશા નહીં આવે ત્યાં સુધી એને જોગ એ લઈ શકશે નહીં. એટલી વાત ક્રમશ બેસાડવાની છે, સમજીને વારંવાર મનન કરીને ચિંતન કરીને વાતને બેસાડવી પડશે. વાત જો બેસશે નહીં તો બધું નીકળી જશે. એ કહે છે, શરૂઆત કરી છે પણ એ શરૂઆત કરતા પહેલા પણ આગલી ગાથાનું સંદર્ભ જતું નથી. શરૂઆત છે કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આ જે છે સુવિચારણા પ્રગટે, કોનામાં પ્રગટે? આત્માર્થમાં, એટલે પોત આત્માર્થીમાં. સુવિચારણા પ્રગટે આત્માર્થીમાં. અને જ્યારે એ સુવિચારણા પ્રગટે ત્યારે શું પરિણામ આવે? નિજ જ્ઞાન પ્રગટે. મોહ સેનાથી ક્ષય થશે? સામગ્રી તો છે નહીં, ક્રમ બરોબર જો પકડાય. કેમ કે આ બધી ગાથાઓ છે આત્માર્થીના લક્ષણની, એ આપણે બધા આત્માર્થી છીએ. એને કેવી રીતે સાધના કરવી, સાધનાની પ્રક્રિયા શું, એ પ્રક્રિયાનો ક્રમ શું, એ સમજ્યા વિના દોડાદોડ કર્યા કરીએ સાધનાના નામે, ભટક્યા કરીએ ચારે બાજુ, ભમ્યા કરીએ અને થાકી પણ જઈએ અને પાછા આળસી જઈએ. કાંઈ પરિણામ આવતું નથી, કાંઈ થતું નથી અને પછી પાછો ઘરે બેસી જાય પાંચ પંદર વર્ષ. વળી પાછો જોર ચડે તો આવે, ખોવાઈ જાય. આપણને એમ થાય કે ક્યાં ગયો હતો, ત્યારે તો એટલો બધો ઉત્સાહ હતો, આનંદ હતો, અને આ હમણાં દેખાતા નથી. તો કે ના, એ નહીં દેખાય. હવે સાતત્ય નથી, સાતત્ય નથી, દશા નથી. આત્માર્થીના લક્ષણની અંદરથી જે દશા કરે તો સંસાર પ્રત્યે થોડી ઉપરતી આવે, વૈરાગ્ય આવે, થોડી ઉદાસીનતા આવે. સંસારની ઉદાસીનતા વિના અહીંયા પ્રીતિ કેવી રીતે રહેશે? મન બહાર જ ભટકતું હશે, બહારના વિષયોમાં જ જો પકડ હશે, બહારના વિષયોનું જ ચિંતન હશે, તો આવા ગહન વાતમાં આપણું મન ચોંટે કેવી રીતે અને ક્યાં સુધી ચોંટે? પ્રયત્ન કરે તો બે પાંચ મહિના સીધો રહીએ, પછી પાછો સ્થિર નથી રહેતું, મન સ્થિર નહીં થાય. લક્ષણો આત્માર્થીને એવા વિના આત્માર્થની સાધના નહીં થાય. લક્ષણો આત્માર્થીના આવ્યા વિના આત્માર્થની સાધના નહીં થાય. કેમ કે એ દશા ઉપર જ આખો આધાર છે. જે માંડણી કરી છે મોક્ષ માર્ગની એ દશા ઉપર કરી છે, અને એમણે આ યોગ્યતા અથવા દશા એને બીજ કીધું છે. પ્રારંભ જ જે કરે છે ગાથામાં કે બીજ રાઈના દાણા જેટલું છે, એમાંથી ઘેઘૂર વડલો થાય, પણ ક્રમશ થાય ને. આજે બીજ નાખ્યું કાલ વડલો ન થાય, પણ આજે બીજ નાખ્યું છે એની માવજ છે, એના પ્રમાણે એને ફૂલવા ફાલવા દે છે, એના અંકુર ફૂટે છે વગેરે, તો એને એક પછી એક જોગ પ્રાપ્ત થાય છે બીજને, અને એમાંથી એ વૃક્ષ થાય છે. તો અહીંયા જ્યાં કહે છે કે યોગ્યતા એ બીજ છે, દશા એ બીજ છે. જીવને યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સદગુરુનો જોગ પ્રાપ્ત ન થાય. સદગુરુ નથી એમ નથી કીધું, ક્યાંય કૃપાળુદેવની વાતની અંદર આપણે બહુ વિચાર કરીને બોલવું પડે. કેમ કે આત્મસિદ્ધિમાં એટલા માટે ગાથા મૂકી દીધી કે આગળ જ્ઞાની વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. એક આવો પરમ પુરુષ જ્યારે બોધ આપે ત્યારે એના એક બોધની એક એક કડી કડીની અંદર, એક એક વચનોની અંદર કેટલું સનાતન સત્ય રહેલું છે. આપણને ન પકડાય તો આપણે તો વાતો કરતા સીધા કહી દઈએ કે સદગુરુ છે જ નહીં આ કાળમાં, કારણ કે આપણે બધા દશાવાન છીએ. આપણે બધા દશાવાન છીએ, એકબીજાને મળે એટલે ઓલો કે મારા કરતા તું ચડિયા, તો કે ના ના તમારી તો વાત થાય નહીં. અહો રૂપમ અહો ધ્વનિ, ઊંટ અને ગધેડો ભેગા થયા એટલે ઓલો ગધેડાએ કીધું કે ઊંટને શું તમારું રૂપ છે, તો કે મારા રૂપને શું, શું તમારો ધ્વનિ છે, તમારો રાગ કેવો છે. સંસારીઓની આ દશા છે, દશા વિનાના સંસારીઓની આ દશા છે. સદગુરુનો બોધ જ પ્રાપ્ત નહીં થાય, એ ન થવામાં એની દશા નથી. જીવ લહેની જોગ એની દશા નથી, માટે નથી થતો. સત હોય અને પ્રાપ્ત ન થાય એનું કારણ વિચારતો નથી, અને સત નથી એવું પ્રતિપાદન કરવામાં પોતાનો અહમ પોસાય છે કે સદગુરુ ક્યાં હતા, તું દશાવાન છો. આ વિચાર ક્યાંય નહીં થાય. રોજ જે વિચાર કરવાનો છે એ સ્વલક્ષી કરવાનો છે કે હું દશાવાન છું. સાહેબ અમને કેવી રીતે ખબર પડે કે અમે દશાવાન છીએ કે નહીં? લક્ષણ આપ્યા છે ને, ચાર અંગ આપ્યા છે, એક એકનો વિચાર. ઉપશાંતતા કેટલી છે કશાય નહીં, તરત પોતાને ખ્યાલ આવે કે સંગ પ્રસંગ તો ક્ષણે ક્ષણે બને છે, નિમિત્તો તો ક્ષણે ક્ષણે આવે છે, પલ પલમાં આ બધું સંસારના યોગમાં તો બને જ છે. કશાયો જન્માવે, કશાયોને ઉકસાવે એવા પ્રસંગો તો એને શોધવાના જ આવવા પડે. પ્રશ્ન એ છે કે તને કશાયની ઉપશાંતતા છે એ વિચારવું પડે. કશાય તો છે જ, કશાયના નિમિત્તો પણ છે, કશાયના પ્રસંગો પણ છે, બધી જગ્યાએ છે. અને કશાય કરવો હોય ને કશાય માટે કોઈ પ્રસંગ શોધવા જેવું પડે એમ નથી. આમ તો હાલતો હોય તો બોલે કે એક સરખો હાલ, પણ તને શું વાંધો આવ્યો. કશાય કરવાના નિમિત્તો ડગલે ને પગલે છે. દશાના નિમિત્તમાં દશા તારી દશા છે, તું કશાયને ઉપશાંત કરે છે. આ એક વિચારણા. બીજી વિચારણા આવી, માત્ર મોક્ષ અભિલાષ, એમાં મોક્ષની અભિલાષા ઉપર વિચાર કરવાનો નથી. કેમ કે તરત જ કહેશે કે શું અમથા આવ્યા છે અહીંયા, અમે રોજ રોજ આવીએ છીએ, અમથા આવીએ છીએ, અમારે તો મને 22 વયો ગયો છે, નહીં તો તરત બોલે ખોવાઈ ગયો ને. સૌથી વધારે બોલકો હતો કે જાણે કાલ મોક્ષે ભયો જાય. તો માત્ર મોક્ષ અભિલાષ છે એ વાત નક્કી કરને. તો કના સાહેબ એવું નથી થયું, તો હજી દશા અધુરપ છે. હજી આપણે સંસારના સંગ પ્રસંગમાં, સંસના રાગ વિરાગમાં જોડાયેલા છે, અને એ જ્યાં સુધી આપણે અહીંયા જોડાયેલા છે ત્યાં સુધી અહીંયા ઉદાસીનતાનો ક્રમ જોઈએ છીએ, વૈરાગ્યની ધારા જોઈએ છીએ, એ મળતી નથી. એટલે આપણું આની સાથે અનુસંધાન થતું નથી, ક્યાંક ખરાબી છે. પરમાર સાથે આપણું અનુસંધાન હજી જોઈએ એવું જામતું નથી. ઘણીવાર કોઈ વસ્તુ આપણે કામ ન કરે એટલે આપણે વારંવાર સ્વિચને જોઈએ, પ્લગને જોઈએ કે ભાઈ અનુસંધાન બરોબર છે કે નહીં, આ કેમ છટકી જાય છે, આ કેમ તૂટી જાય છે, આ કેમ અવાજ બચમાં દબાઈ જાય છે. કંઈ વાંધો તો નથી ને સ્વિચમાં, કનેક્શનમાં. કનેક્ટિવિટી નબળી હોય તો ચોક્કસ વીજળીનો પ્રવાહ છે, સાધન છે, અને છતાંય કામ ન કરે, બરોબર કામ ન આપે, તો નક્કી શું કરવાનું કે કનેક્ટિવિટી ક્યાંક નબળી છે. કા કોઈને પૂછીએ કે જુઓ ભાઈ લાઈટ તો નથી ગઈ ને, તો કે ના લાઈટ ચાલુ છે. ફરી પાછું ધ્યાન આપે પોતા ઉપર કે લાઈટ ચાલુ હોય તો આ વાંધો શેનો છે? કનેક્ટિવિટીનો. આ કનેક્ટિવિટી એ માત્ર મોક્ષ અભિલાષ સાથે જોડાયેલી છે કે મારી મોક્ષની અભિલાષ છે 1% છે, 2% છે, 5% છે, 10% છે, કેટલા ટકા છે? કઈ બીજું આવે તો મારે મોક્ષ જોઈએ એવું ખરું? માજી રોજ પ્રાર્થના કરે, હે ભગવાન હવે મને ઉપાડી લે. એક દી યમરાજા આવ્યા કે હાલો માજી લેવા આવ્યો છે. ભગવાને કીધું તમારી પ્રાર્થના સાંભળી? ના રે ના ભાઈ, મારે ક્યાં ઉતાવળ છે, મારે ક્યાં ઉતાવળ છે, હજી તો આ કામ બાકી છે, આ બાકી છે. કઈ કહેલા કરે સંસારના જે કઈ મનમાં અભરખા હોય ના. પણ તમે બોલતા હતા ને તો કે લે ભગવાન સાંભળી ગયા. જો એ સાંભળતા હો તો હું ન બોલત, મને તો એમ કે સાંભળતા એની વાત આરાધના જ ખોટી કે ભગવાન સાંભળતો નથી. માટે જેમ ભાવે એમ બોલો ને કે અમને મોક્ષની અભિલાષા છે. કોણ આપણને પૂછવા આવશે એલા તને મોક્ષની અભિલાષા છે કે નહીં? આપણને ખાતરી છે કે કોઈ સાંભળતું નથી. માટે બોલવામાં કઈ સંકોચ રાખવો, રાડું પાડીને બોલવી. ખબર છે કે નથી પૂછવાના? આવી શ્રદ્ધા છે આપણી. ક્યારે એવો વિચાર આવ્યો કે હું ગમે તેટલા વિચાર કરું મારા મનની અંદર પણ અશુભ, સર્વજ્ઞના ધ્યાનની બહાર નહીં જઈએ. આનું નામ સર્વજ્ઞ. આ મારો દેવ, આ મારો ભગવાન, આ મારું પરમ તત્વ નથી. સર્વજ્ઞનો ખ્યાલ જ નથી એની હાજરીનો. એની તાકાત એટલી છે કે કોઈ જીવની કોઈ પર્યાય એનાથી અજ્ઞાત રહી શકે તો બોલવા બેસે ત્યારે બધું બોલે, પણ પોતે જ્યારે વાત કરે ત્યારે આ વાત ન આવે. એના મહિમા, એનું મહાત્મ્ય કે સર્વજ્ઞના ધ્યાન બહાર કોઈ ચીજ નથી. તો મારી અભિલાષા હજી જ્યાં સુધી પાકી નથી ત્યાં સુધી હજી કચાસ મારા પક્ષે છે, ભવનો ખેદ છે. હા, પ્રતિકૂળતા આવે તો ખેદ છે, ખાટલામાં પડે તો ભવનો ખેદ છે. અને જેવો સાજો થઈ ગયો, ડૉક્ટરે તો પછી ઘણું કીધું હોય કે ધ્યાન રાખજો, 2-4 મહિના આમ કાંઈ કરવાનું નથી, પછી ડાપણ કરે કે ડૉક્ટર તો એના કરતાં તારું જ્ઞાન વધી ગયું. જીવને ખેદ નથી ભવનો, પ્રાણીઓ પ્રત્યે દયા નથી. આત્મીય ભાવને સર્વાત્મમાં સમદ્રષ્ટિ છે નહીં. જીવનો જીવ દ્રવ્ય પ્રત્યેનો મૈત્રી ભાવ જોઈએ, સ્નેહ ભાવ જોઈએ, પ્રેમ ભાવ જોઈએ, પ્રાણી માત્ર પ્રત્યેને દયા ભાવ જોઈએ. ધર્મ અને બીજો દયા સમાન. ભાખ્યુ ભાષણમાં ભગવાન, ભગવાને કહ્યું છે. તો આ જે વાત છે એ પાછી બેસતી નથી. એ દશાના બધા આપણા ઉણપ છે, આપણી ત્રુટીઓ છે. બીજમાં વાંધો છે. મુનિશ્રી કહે છે કે જીવની યોગ્યતા એનું બીજ છે, દશા એનું બીજ છે. આપણે બીજ નબળું રાખી અને પાક સારો જોઈએ છે. લીંબોડી વાવી અને મારા ઘરે એમાં લીમડામાં કેરીયું બેસે, કેસર કેરી, જરાય ખટાશ ન આવી, તું એને રોજ કદાચ દૂધથી પાણી પાતો ને એની પાણીની જગ્યાએ દૂધ વાપરતો ને તો લીમડો વાવવાથી કેરીનું ફળ ન આવે. બીજ જે છે ને એ પ્રમાણે ફળ આવે. લીંબુનું બીજ વાવ્યું હોય તો કેરી ના થાય, ખટાશ જ આવે. એમાં બીજ છે, યોગ્યતા દશા એ બીજ છે. એ નહીં થાય ત્યાં સુધી સદગુરુનો જોગ ન થાય, સદગુરુનો જોગ ન થાય ત્યાં સુધી બોધ ન થાય, અને બોધ ન થાય ત્યાં સુધી સુવિચારણા ન જાગે. વાત કેના ઉપર છે? સદગુરુ પર નથી, એ ત્યાંથી પાછી આવી ગઈ. હવે આ જીવ સદગુરુના રવાડે ચડી ગયો તો પાછો નથી પડતો. એ શું માને છે? એ મૈડા એટલે હવે મોક્ષ મારો કરવો કે ન કરવો એના ઉપર છે. ઘણાની જો શું ટેવું હોય ખબર છે, ડોક્ટર ગજાય હવે કાલે બહુ ઉધરસ આવી તમારે કંઈ કરવું છે, એટલે પણ ડોક્ટરની જવાબદારી તારું શરીર છે એને દવા દીધા કરશે, હવે તમારે ઇન્જેક્શન મારવું હતું મારો. એમ આ સદગુરુ આગળ એવી રીતે જાય છે કે હવે સાહેબ મેં તો તમને પૈકડા વાત પૂરી થઈ ગઈ, તમારા શરણે હું આવી ગયો, હવે તારે જે કરવું હોય કર. પાછું ફરવાનું છે. સદગુરુ કે બોધ આપવાનો હતો એ તો મેં આપી દીધો છે. બોધનું પરિણમન સદગુરુએ કરવાનું છે પોતામાં કે આપણામાં આપણે કરવાનું છે? બેસે વાત. પાછું અટકી ગયું એમ એક સ્થિતિ આગળ વહી દો, દશામાંથી સદગુરુ સુધી પહોંચ્યો, વળી પાછી ભૂલ થઈ, સદગુરુ આગળ ગયો પછી એવા એવા ઓલા તોફાન શરૂ કરાવી દીધા કે સદગુરુ મળ્યા એ તો પતી ગયો, હવે તું તરી ગયો. અરે જૈન માર્ગ આત્માના પુરુષાર્થનો માર્ગ છે, દ્રવ્યની સ્વતંત્રતાનો માર્ગ છે. લાખ કરે તો કોઈ સિદ્ધ તારું કલ્યાણ ન કરી શકે, અને જો સિદ્ધમાં એટલી બધી તાકાતો જ કલ્યાણમાંની તો કોઈ એક જીવ સંસારમાં રખડે શું કામ? કેમ કે એને તો પ્રતિજ્ઞા લીધી છે કે સભી જીવ કરું સાસદ હશે. છતાં દરેક દ્રવ્યની પોતાની સ્વતંત્રતા છે, મોક્ષે જવું કે સંસારનું પરિભ્રમણ કરવું એની સ્વતંત્રતા છે. એ બોધ આપે, બોધની પરિણતિ. આ ત્રીજું સ્ટેજ પાછું આવીને ઉભું રહ્યું. બોધ મળવો જોઈએ, માર્ગ મળવો જોઈએ. બોધ નહીં મળે ત્યાં સુધી શું થાય? વિચારણા નહીં પ્રગટે, અને વિચારણા પ્રગટે એટલે વિચારણાનો માર્ગ ને પાછો ક્યાંથી આવી ગઈ રમત? દશામાં પોતા ઉપર હતી, પછી સદગુરુ ઉપર ગઈ, પાછું સ્ટેપ ક્યાં આવ્યું? પોતા ઉપર આવ્યું. શું વિચારણા? સદગુરુના બોધની મનન ચિંતન અનુપ્રેક્ષા કરી અને પોતાની અંદર વિચારણા કરે. આ આત્મારથીના લક્ષણ બધા છે. આ ન પકડાય, આ ન સમજાય ત્યાં સુધી ખોટી બફમની અંદર આપણે ચાલ્યા ન જઈએ. એટલે કે છે કે જો આવો આત્મવિચાર થશે, સદગુરુનો બોધ છે એ તો શું છે? સામગ્રી છે. સીની વિચાર માટેની. વિચારની તાકાત બે છે, એ સંસારનો પણ વિચાર કરી શકે, આખી દુનિયાને જીતવાનો વિચાર પણ કરી શકે, અને આખી દુનિયાને છોડીને મોક્ષે જવાનો વિચાર પણ બે કરી શકે. જગતનો એ સમ્રાટ બની શકે અને જગતને છોડીને એ પોતાના પોતાના સ્વરૂપનો સમ્રાટ બની શકે. સામગ્રી કઈ છે વિચાર માટેની? એના આધાર ઉપર એની વિચારણા ચાલે. એનું વિચારનું જોર કેના ઉપર ચાલે? એની વિચારની સામગ્રી શું છે? એટલે ઘણીવાર કહીએ, સરસ મજાનું કહેવત આવે કે તમે મને કયા પુસ્તકો તમે વાંચો છો એનું લિસ્ટ આપો, હું કહી દઉં કે તમે કઈ જાતના માણસ છો. ટેલ મી ધ નેમ ઓફ બુક્સ, આઈ વિલ ટેલ યુ વોટ કાઇન્ડ ઓફ મેન યુ આર. તમારી વિચારની સામગ્રી ઉપરથી તમે કઈ કક્ષાએ પહોંચશો એમને ખબર પડશે. ટેલ મી ધ નેમ્સ ઓફ યુઅર ફ્રેન્ડ્સ અને આઈ વિલ ટેલ યુ વોટ કાઇન્ડ ઓફ મેન યુ આર. તમારો સંગ કોનો છે બતાવો અને તમે કઈ જાતના માણસ છો એ મેં તમને કહી દીધું. તમારો સંગ, તમારી સોબત, તમારો રોજનો સાથ, તમારી સામગ્રી શું છે જીવનમાં વિકાસની? તમારી વિકાસની સામગ્રી ઉપર નક્કી કરી શકીએ. અહીંયા સરસ પ્રશ્ન મૂક્યો છે, બોધ છે એ સામગ્રી છે. જેની વિચારની સામગ્રીમાં સદગુરુનો બોધ છે એને શું વિચારણા પ્રગટે? કે વિચારણા એ વિચારણા, એમાં શું શબ્દ શું કામ મૂક્યો? સમ્યક વિચારણા. વિચારણા તો છે જ, સંઘની છે. વિચાર કરે સામગ્રી પ્રમાણે કરશે અને આખા જગતની અંદર નામાંકિત બની શકે. વિચારતી થાય કે વિચાર વિના બધા નોબેલ પ્રાઇઝ વિનર થયા છે? પણ વિચારથી નોબેલ પ્રાઇઝ વિનર થવાય નહીં, વિચારથી તીર્થંકરે થવાય. કૃપાણુદેવે પદમાં લખ્યું, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. આ અરૂપી છે, સૂક્ષ્મ તત્વ છે, એનું આખું મૂળ પામી ગયા. શેનાથી પામ્યા? વિચારતા. વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. વસ્તુ વિચારતા ધ્યાવતે મન પાવે વિશ્રામ, તાકો અનુભવ સ્વાદત ઉપજે અનુભવ તાકો નામ. બનારસિદાસજી લખ્યું છે, વિચાર કર, વિચારમાંથી તને સ્વાદ ઉપજો અમૃતનો, તારી અમરતાનો, તારી શાશ્વતતાનો અનુભવ તાકો નામ. તને પોતાના સ્વરૂપનું ભાન થયું, હું નિત્ય છું, હું શાશ્વત છું, હું સદા સદૈવ છું. એટલે મોક્ષમાં આપણે માત્રમાં નથી, મોક્ષ એક વિષય છે, વન ઓફ ધ સબ્જેક્ટ છે, અને જેટલો છે જેટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં આપણું કામ ચાલે છે. એ જો 5 ડિગ્રી હોય તો 5 ડિગ્રી, 50 ડિગ્રી હોય તો 50 ડિગ્રી. જેવી તડપણ, જેવી આપણી તમન્ના, જેવી ઝંખના, જેવી અભિલાષા, મોક્ષની અભિલાષા ભાઈ 100% છે, 50% છે, કેટલી છે, એના પ્રમાણમાં તારું પ્રવર્તન હોય, રુચિ અનુયાયી વીર્ય, તારો પુરુષાર્થ એના પ્રમાણમાં હશે. તો બાકીનો પુરુષાર્થ ક્યાં જાય? તો બીજે જ્યાં રુચિ પડી છે ત્યાં. સંસારના સંગ પ્રસંગમાં રુચિ પડી હશે તો ત્યાં પુરુષાર્થ તારો જશે. તો અહીંયા સરસ કહ્યું છે કે વિચાર કરવા માટે જે સામગ્રી છે તેને કહેવાય છે બોધ. કેટલી સરસ છણાવટ કરી છે કે બોધ એટલે શું? સદગુરુ પાસેથી બોધ મળ્યો, બોધ મળ્યો, શાસ્ત્રોમાંથી બોધ મળ્યો, શું? તને વિચાર કરવાની સામગ્રી મળી, બીજું શું? એનાથી તું મોક્ષે નહીં જા. તને સુવિચારણા પ્રગટી, સુવિચારણા પ્રગટવી પડે. સદગુરુ પાસે સામગ્રી છે અને એ સદગુરુ માત્ર શાસ્ત્રના આધારે વાત નથી કરતા, પણ અનુભવના આધારે વાત કરે છે. આવા બોધનો જોગ તને થાય, દશા વિના નહીં થાય. શાસ્ત્રો છે, સદગુરુ છે, પણ જીવની જો દશા અધૂરી છે તો નહીં થાય. દશાને માપવા માટેના મીટર આપી દીધા છે. કષાયોની ઉપશાંતતા જોઈએ, મોક્ષને માટેની તીવ્રતા જોઈએ, ઝંખના જોઈએ, એને કૃપાળુદેવે શબ્દ મૂક્યો છે બ્રાહ્મી વેદના. જાગી છે તેને જાગી છે અને લાગી છે તેને લાગી છે. આવી બ્રાહ્મી વેદના જેના જીવનમાં પ્રગટે છે એને એનું સામગ્રી મળ્યા સિવાય રહેતી નથી. તો અહીંયા કહે છે કે જોગ બને તો, જો જોગ થાય તો યોગ્યતા આવે અને આ જીવનમાં 4 સાધનો પ્રાપ્ત કરે. આ બધી ઘટના આ વિચારથી જીવ સંગની છે, એમાંથી પ્રજ્ઞાવંત બને. એટલે કહ્યું છે કે જો સંગની ન હોય, મનુષ્ય હોય પણ સંગની ન હોય તો એની વિચારની ક્ષમતા નથી, તો નિશ્ચિત કહી શકાય કે મોક્ષનો અધિકારી નહીં બની શકે, નહીં બની શકે. એટલે બુદ્ધિ છે, સંગનીપણું છે, એ સૂક્ષ્મ વસ્તુને પકડી શકે છે. અને એ જ્યારે પકડાય છે ત્યારે 3 પરિણામ કીધા સરસ. મન શાંત થાય, સ્થિર થાય, અને તત્વ વિચારની એની ક્ષમતા પ્રાપ્ત થાય. આપણે મન સંબંધી ક્યારે વિચાર કર્યો? આ 3 તત્વ, કે મન શાંત થાય, મન સ્થિર થાય, અને મનમાં તત્વ વિચાર કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય. ક્યારે? જો એના જોગ થાય તો. જો એને સદગુરુનો જોગ થાય, સત્શાસ્ત્રનો જોગ થાય, પરમ તત્વ સાથે એનું કનેક્ટિવિટી અનુસંધાન થાય, તો એને ત્રણ પરિણામ આવે કે મન એનું શાંત થાય. પહેલા પહેલા સંસારના જેટલા જેટલા વિચાર આવે એમાં મન શાંત થાય કે ઉકળાટ થાય. સંસારને ત્રિવિધ તાપ કીધા, આધિ વ્યાધિ ઉપાધિ, તાપ ઉતાપ અને સંતાપ. તો જ્યાં સંસાર વિષયક ચિંતના હશે ત્યાં મન શાંત ન થાય, અશાંત થાય. મન અશાંત થાય, સ્થિર ન થાય પણ અસ્થિર થાય. જેટલા વિચારો એટલા વિકલ્પો વધશે, અને વિકલ્પો વધે એટલી અસ્થિરતા વધશે. આને આમ કીધું છે, આ કરવાનો હતો, એ કરશે કે નહીં, ઓલું આમ કરશે કે નહીં, પછી આમ થયું હશે કે નહીં, આ અસ્થિરતાની નિશાની છે કે સ્થિરતાની નિશાની છે. પરમ તત્વનો બોધ હોય અને એવી શ્રદ્ધા હોય કે એ ગયો કે ઓલો ગયો, જે થવાનું હશે તે થશે, એ સ્થિર હોય કે અસ્થિર હોય, એ કોઈ વિચાર ન કરે વિકલ્પનો. અહીંયા શું થશે, ઓલો પહોંચ્યો હશે કે નહીં, પછી કીધું હશે કે નહીં, પછી આમ થયું હશે કે નહીં, આમ થયું હશે, એ કઈ વિકલ્પ એને નથી, એ સ્થિર છે. મન શાંત થાય, મન સ્થિર થાય, અને તત્વની વિચારણા માટે એની ક્ષમતા થાય. તો તત્વની વિચારણા કેવું મન કરી શકે? શાંત અને સ્થિર. શાંત અને સ્થિર મન વિના તત્વની વિચારણા શક્ય નથી. હાથમાં ગમે તેવું સમયસારનું શાસ્ત્ર હોય તોય ભલે, અને આત્મસિદ્ધિ હોય તોય ભલે, પણ મન જો શાંત નથી, મન જો સ્થિર નથી, તો તત્વની વિચારણા એનાથી થઈ શકશે નહીં. સૂક્ષ્મતા પકડી શકાશે નહીં, કેમ કે જગતના વિષયમાં સાકારથી ટેવાયેલું મન નિરાકારનું ચિંતન નહીં કરી શકે. પરમાર્થની વાત સાકાર નથી, સ્થૂળ નથી, રૂપી નથી, ઇન્દ્રિયોની પકડમાં આવે એવું નથી. આ બુદ્ધિની સૂક્ષ્મતા વિના, એની તીવ્રતા વિના, ઉપયોગની શુદ્ધતા વિના આ વાત પકડમાં નહીં આવે. માટે પહેલું મનને શાંત કરવું, મનને સ્થિર કરવું, અને પછી પ્રાપ્ત થયેલી સામગ્રી બોધ એનું સૂક્ષ્મતાથી વિચાર કરવો. આ સુવિચારણાની આ ભૂમિકા કે સદગુરુનો બોધ સુહાય તો ત્યાં પ્રગટે સુવિચારણા. સુખદાય એ સુખદાયી છે, સુવિચારણાથી દુઃખ ન થાય. વિચારો કરતા કરતા દુઃખ થાય, કેટલાયનું ખબર છે? વિચારોનું દુઃખ, કાંઈ થયું ન હોય, માયરા મૂર્તોભા જેને આપણે કહીએ ને, એ વિચારથી દુઃખી થતો હોય, આમ થશે તો, આમ થશે ને, પછી આમ થશે તો. બહુ અવડી કરે, અને કાંઈ ન હોય તો જાણી બધું આવી પડ્યું, જાણી અત્યારે એટલી બધી સંકટ પોતા ઉપર આવી પડ્યું, ખરેખર તો કાંઈ ન બને. એટલે વાસ્તવિક કરતાં ભય, ભયની કલ્પના એ વધારે જોખમકારક છે. ભય જોખમકારક નથી, પણ ભયની કલ્પના. બીમારી કરતાં બીમારીનો ભય એ વધારે ખતરનાક કે નહીં? ડૉક્ટરને ખબર પડે કે આને ગમે એટલી દવા આપો, પણ આનો આ પોતે જ જો બેસી ગયો છે પાણીમાં, દવા કંઈ નહીં કરી શકે, કારણ કે આ બીમારીના ભયથી હરરી ગયો છે. હવે શું થાય? મને આ રોગ થયો, હું મરી જઈશ. અને મરવા માટે કેટલી કલ્પના કરે પોતે ને પોતે. પોતાનું અમંગળ પોતે જેટલું સૂચવી શકે એટલું કોઈ બીજો ન સૂચવી શકે. સાવ સાજો સારો હોય અને જો એને કીધું હોય કે તમે બંધ કરો ને નિવૃત્તિ લ્યો, હવે હવે આપણે કમાવાનું બંધ કરો, પછી હું કંઈક એવો રોગ આવે, પછી હું ખાટલે પડું, પછી મોટું ઇન્જેક્શન આપણે દવાનો ઉપાય થાય, સર્જિકલ મોટી સમસ્યા આવે, પછી આ કેટલા પૈસા દેવા પડે, આ ક્યાંથી લેવા જવા, આ બધી ચિંતા અત્યારે હાવ હજારો છે. માત્ર વાત એટલી કરી કે બહુ થયું, હવે થોડુંક ધર્મ ધ્યાનમાં ચિત્ત લગાવો, ત્યાં એણે આ વિકલ્પ શરૂ કર્યા. પછી કોઈ આપણું ન હોય, પછી કોઈ હાથ ન ચાલે, પછી કોઈ દવાદારું ન થાય, પછી કાંઈ આમ ન થાય, હજી પોતે મર્યો નથી એને રોગ પણ આવ્યો નથી. ભવિષ્યમાં મને આમ થશે ને આમ મરીશ તો શું થશે, ત્યારે હાજર કોણ હશે? એમ કરીને મારે સંસારમાંથી નિવૃત્ત થવું નથી. પૈસા કમાવાય છે પણ એને ખબર નથી કે લખપતિ મરી ગયા, લાખો હાથમાં રહી ગયા બેંકમાં એમને, અને આયલા ગયા. મરતી વખતે ડોક્ટરનો ઇમરજન્સી ફોન નંબર એના ખિસ્સામાં હોય. મેં બધું પ્લાનિંગ કરી રાખ્યું છે, કરી રાખતું. તને આ શ્રદ્ધા છે કે તારું ધૈર્યું કંઈ થતું નથી, થઈ શકે એવી વિશ્વમાં વ્યવસ્થા નથી. સંસારમાં બધે બુકિંગ થાય, અહીંયા કાંઈ કોઈનું બુકિંગ થતું નથી. તારો કર્મ આયુ કર્મ જેથી જવાબ દેશે તેથી બધું આયદરા અધૂરા રહેશે. બરાબર, કશું જ કરી ના શક્યો. પાણીનો પ્યાલો પણ તું મોઢે માંડી શકીશ. પરમ તત્વની શ્રદ્ધા વિચારણા વિના ન બેસે. આજે એટલો બધો કરતા ભાવ છે, એટલો બધો અહમ ભાવ છે, બહારની સામગ્રી ઉપર એટલો બધો વિશ્વાસ છે, એટલી બધી રૂચિ છે, એટલે આપણું વીર્ય એ દિશામાં જતું જ નથી. એટલે બોધ બીજ આપણને મળે છે, સદગુરુના બોધ મળે છે, ઉપદેશ મળે છે, પણ પરિણમન થતું નથી. આત્મસિદ્ધિનો શિષ્ય કહે છે કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. પછી કે અરે મેં તો આત્મસિદ્ધિ 1000 વાર કરી. આ શિષ્ય ખોટો હશે હો, આત્મસિદ્ધિનો શિષ્ય ખોટો હશે, કા ખોટું બોલતો હશે. ભાન કાંઈ આવ્યું નહીં હોય. બોલો, અહીં સુધી ભયો જાય. જ્ઞાની કહે છે ભાઈ, મન શાંત થાય, સ્થિર થાય અને સૂક્ષ્મપણે તત્વ વિચારની એને ક્ષમતા થાય. ભૌતિક ક્ષેત્રમાં બધા સાકાર સાધનો છે અને અહીંયા બધા નિરાકાર છે. બુદ્ધિની ધાર એટલી બધી તીવ્ર કર કે પ્રજ્ઞા બની જાય. પ્રજ્ઞા બન્યા સુધી આ બોધ તને પરિણમશે નહીં. એટલી સરસ વાત મૂકી. અને દરેકે દરેક કેટલી પ્રક્રિયા, બીજની પ્રક્રિયા સૂક્ષ્મતાથી મુનિશ્રીએ મૂકી છે કે બીજની શું બને છે, તો ગાયના ચારાથી ઘી સુધી વાતની લંબાવી દીધી. ગાય ચારો ખાય છે એમાંથી દૂધ બને, અમૃત જેવું દૂધ, જગતમાં જેની જોડ નથી. પૂર્ણ આહાર અને પૌષ્ટિક આહાર અને સાત્વિક આહાર, આ દૂધ. મિષ્ટ આહાર, દૂધ કડવું ન હોય. પૂર્ણ આહાર, સાત્વિક આહાર, મિષ્ટ આહાર, પોષક આહાર, એ ચારો ખાય છે. શેનો ખાય છે? કેટલા વિટામિન ખાધા? માત્ર ઘાસ. ખેડૂતને કાઢી નાખવું પડે, અનાજનો પાક લેવો હોય તો ઉગેલું ઘાસ કાઢવું. એ નિંદામણ ખાઈ જાય ગાય, તો કે છે એને દૂધ બને છે, દૂધમાંથી દહીં થાય. હવે દૂધની મીઠાશ દહીંની ખટાશમાં ફેરવાઈ ગઈ. પાછા દહીંના એક એક કણે કણની અંદર માખણના કણ એની સાથે જ છે. દહીંથી જુદું માખણ નથી, એની અંદર જ છે. અને એ માખણ મોડું કે ખાટું? મોડું. એ માખણના કણે કણની અંદર ઘી છે. એનો સ્વાદ તો એને મોડો ન કહેવાય, ખાટો ન કહેવાય, ઘીના સ્વાદનું વર્ણન જ ન થાય. કોઈ પૂછે કે ઘી કેવું, તો કે તું આંગળી લઈને ચાટ, તને લાગે એવું. ઘીનો સ્વાદ જેટલા સ્વાદ છે ને, મીઠા, ખારા, તીખા, આવા તુરા, એ એક સ્વાદ ઘીને લાગુ ન પડે. અને એવી સિદ્ધતા જેવું ઘી હોય એ પ્રકારે તમે લ્યો, એની સોડમ, એનો સ્વાદ, એનું સત્વ, આ બધું જ ઘીમાં આવ્યું. ત્યાંથી શરૂ થયું, ઘાસમાંથી આ બધું. તો એ કહે છે આ બીજ કેવું છે. જો તમારી દશા છે તો બધું જ છેલ્લે એનું ફળ મોક્ષ આવે. મોક્ષ સિવાય બીજું કંઈ ન આવે. આ બધા સાધનાના પગથિયા છે. એ પગથિયા છે એ અંતરનો વિકાસ થાય છે. આ દૂધનો ક્રમિક વિકાસ થયો એમ આ ચેતનાનો ક્રમિક વિકાસ થાય છે. એ ક્રમિક વિકાસમાં કેટલાક પગથિયા એવા આવે છે કે જે આકરા હોય છે. ઉપસર્ગનું પગથિયું આવે, પરિસરનું પગથિયું આવે, આ ખટાશ આવે છે, આવશે, પસાર થઈ જાય એમાંથી. આવી શકે નહીં તે સ્થિરતાનો, સ્થિર છે તું મનનું, એ ગુમાવીશમાં પ્રાપ્ત કરી છે સ્થિરતા. સાધુ થયો છો, મુનિપણામાં છો, પરિસર આવ્યો છે, તો કે છે હવે ગુમાવીશમાં આવે. આ પ્રોસેસની અંદર આ બધું થાય, પણ પરિણામ ઘીની જેમ શુદ્ધ સાત્વિક મોક્ષ પ્રાપ્ત થશે. આ બધી વાત કરીને ફરી અહીંયા કહે છે કે ચારેય કારણોથી એ આત્માર્થી બને છે. ફરી આપણે જે વિશેષ ચિંતન કરીને વાત બેસાડવાની છે કે જીવ ચાર કારણથી આત્માર્થી બને છે, ચાર કારણથી એને દશા એની ઉત્પન્ન થાય છે. દશા વિના બાકીની બધી વાત વાર્તા રહી જશે. દશા વિના સદગુરુએ કાંઈ અર્થ નહીં, દશા વિના શાસ્ત્રો એને ઉપકારી ન થાય, દશા વિના એ સર્વસંગ પરિત્યાગ કરી દે તો એને કાંઈ ફળ નહીં મળે, દશા વિના એ ગમે તેટલા હઠ તપ જપ યોગ બધું કરી નાખશે પણ એની કોઈ પરિણતિ નહીં થઈ શકે, એનું પરિણામ મોક્ષ નહીં આવે, એની દશા નથી. વહ સાધન બાર અનંત, એકેય સાધન ખરાબ નથી. યમ નિયમની ત્રણ ગાથામાં આપેલું એકેય સાધન ખરાબ નથી, ખોટું નથી, સાંસારિક પણ નથી. જે કંઈ છે એ પરમાર્થનું જ સાધન છે. એમાં કે લગ્ન વિવાહ સકપણ સાંતરા એવું એકેય સાધન નથી. મૌન છે, હઠચપ છે, જપ છે, યોગ છે, શાસ્ત્રનો અભ્યાસ છે, વનવિહાર છે, વનવાસ છે, મૌન છે, આ બધા સાધનો બધા આત્માને ઉપકારી થાય એવા સાધના છે, સાધનો છે, છતાંય ફળીભૂત ન થયા, દશા નથી. દશા છે સત્સાધન, બીજ છે યોગ્યતા, એ બીજ છે. બીજનો વિકાસ થાય, બીજ ન હોય તો શાનો વિકાસ થાય? અને બીજ નબળું છે તો શું થાય? બીજ ખોટું છે તો શું થાય? ખેતી આંબાની કરવી છે અને વાવી બેઠો લીંબોડી, શું થાય? નહીં થઈ શકે. એટલી સરસ વાત મૂકીને ફરી આગળ કહે છે, કેમ કે ગાથા એટલી બધી અંદરો અંદર સંકળાયેલી છે અને આત્માર્થીના લક્ષણમાં મૂળ આત્માર્થનું રક્ષણ ત્યાં આત્માર્થ નિવાસ એ જે છે એ વાત બરોબર આપણને સ્પર્શે નહીં. એ તો પછીની વાત કરે છે હવે કે જો આત્માર્થ નિવાસ થયો તો વિકાસનો ક્રમ મોક્ષનો ક્રમ કેવી રીતે છે. પણ ત્યાં જટકી ગયો, દશામાં જટકી ગયો તો આત્માર્થીના લક્ષણો એને મળ્યા નથી અને હવે એને આત્માર્થ સાધવો છે, નહીં સાધી શકાય. એટલે 38મી ગાથા ઉપર કેન્દ્રિત થયા સિવાય છૂટકો નથી. અને મુમુક્ષુ જીવે જે સાધના કરવી છે એ આ જ કરવાની, કે મારે ચારે ચાર અંગને પુષ્ટ કરવાના છે, મારી દશાના ચાર અંગો એને મારે પુષ્ટ કરવાના છે. આગળ
આ બધી 38, 39, 40 ગાથાઓ અંદર અંદર સંકળાયેલી છે. સ્પષ્ટપણે કહ્યું છે કે 38મી ગાથામાં જે વર્ણન કર્યું છે તે દશા છે, અવસ્થા છે અને તે ભૂમિકા છે. શનિની દશા, રાહુની દશા, કેતુની દશા કરતાં આપણામાં મોહ જે બેઠો છે તેની મોટી દશા છે. તેના કારણે સંસાર ઊભો છે. જ્યાં સુધી એવી અવસ્થા પ્રાપ્ત ન થાય, યોગ્યતા ન આવે, લાયકાત ન આવે, અંદરની ભૂમિકા તૈયાર ન થાય તો આ આત્મા સદગુરુનો જોગ પ્રાપ્ત કરી શકતો નથી. 39મી ગાથામાં કૃપાળુદેવે બધા જ વાંધા નકારી કાઢ્યા છે. સદગુરુ હરકાળ અને હર ક્ષેત્રમાં છે. જોગ નથી થતો એટલે જોડાણ થતું નથી. જોડાણ ન થવાનું કારણ તમારા તમારી પોતાની યોગ્યતા કે પાત્રતા નથી, સદગુરુ કેવા છે તે જોવાના બદલે તમારે તમારામાં કામ કરવાનું છે. આ ઠીક છે, આ ઠીક નથી તે બધું જોવા કરતા પોતાની અંદર કાર્ય થવું જોઈએ જોઈએ. તારામાં કામ જોતું કરીશ તો સદગુરુ અવશ્ય પ્રાપ્ત થશે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે જીવ લહે નહીં જોગ, એટલે કે તમે ગમે તેટલી તપાસ કે તલાશ કરો, પરંતુ જો તમારી લાયકાત નહીં હોય તો જોગ નહીં થાય. લાયકાત હશે તો સદગુરુ સામે ચાલીને આવશે. જગતમાં હંમેશા સક્ષમતાની યોગ્યતાની સામર્થ્યની તપાસ થાય છે. તમે તમારા ઉપર મહેનત કરો, તમારું ઘડતર કરો. પથ્થરને ઘડાવવું છે પણ તે આરસ પહાણ તો જોઈએ. ભૂખરો પથ્થર ભાંગી જશે, ટાંકણા ખમી શકે તેવો પથ્થર આરસ પહાણનો છે. જેમ સદગુરુનો બોધ પચાવી શકે તેવો યોગ્ય જીવ જોઈએ, કારણ કે આ તો આંતરિક ઘટનાની વાત છે.
જો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેને બોધ પ્રાપ્ત થાય, અને બોધ એ આધ્યાત્મિક ક્ષેત્રમાં કાચી સામગ્રી છે. શાસ્ત્રની આગળ એક શબ્દ લગાડવામાં આવે છે એ સત, સત્શાસ્ત્ર. જ્ઞાનની આગળ એક શબ્દ લગાડવામાં આવે છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન અર્થ યથાર્થ જ્ઞાન, સાચું જ્ઞાન. સામગ્રી પણ યોગ્ય જોઈએ. શીરો બનાવવો હોય તો શીરા માટે કાચી વસ્તુ તેને અનુકૂળ હોવી જોઈએ. ગોળ, ઘી, લોટ એ શીરા માટેની કાચી સામગ્રી છે. બોધ સદગુરુ મળે તો પ્રાપ્ત થાય, અને બોધ પરિણામો જોઈએ એટલે બોધ અંદરમાં કામ કરવો જોઈએ. પ્રાપ્ત થયેલા બોધને અંદરમાં કામ કરવા દેવો તે સાધકની સૌથી મોટી સાધના છે. એ સાધનામાં સાધક શું કરે? એ બોધ પ્રાપ્ત થયા પછી એ શાંત બની, સ્થિર બની, એકાંતમાં બેસીને સૂક્ષ્મપણે ઊંડાણમાં જઈને ગંભીરતાથી પોતાના આત્માનો કલાકો સુધી વિચાર કરે. આ સાધના ચાલુ થઈ. ધારો કે તમે એક કલાકમાં પ્રવચનમાં ગયા તો બે કલાક બોલવાનું બંધ કરવું જોઈએ. આ માત્ર સાંભળવાની ચીજ નથી, આ કથા વાર્તા નથી. વિચાર કરી અંદર ગોતવાનું છે, અંદર પરિણામની વ્યવસ્થા કરવાની છે. પહેલાં શાંત થઈ, બીજું સ્થિર થઈ, ત્રીજું કોઈ પણ જાતના હેતુ વગર, ચોથું આત્માર્થે વિચાર કરે, સૂક્ષ્મપણે વિચાર કરે. આ વિચાર બળોને સાથે રાખીને જે વિચાર થાય તેને કહેવાય છે સુવિચાર. તે બોધે સુવિચારણા જ્યાં પ્રગટે સુખદાય, અને 41 ગાથામાં જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ્ઞાન. આની લિંક છે. આ અવસ્થા અંદર ઘટી પ્રાપ્ત થઈ. આવી સુવિચારણા જ્યારે વારંવાર થતી જાય ત્યારે અવરોધો દૂર થતા જાય.
જેમ કરવતથી વારંવાર લાકડું કાપવામાં આવે છે, કુવાના પથ્થર ઉપર દોરીનો વારંવાર ધસારો પડે છે, તેમ એકાંતમાં બેસીને વારંવાર આ સદબુદ્ધનો વિચાર કરે છે. જેમ કૂવો ખોદવા ડ્રિલિંગનું કામ કરવું પડે છે, તેમ વિચાર ડ્રિલિંગનું કામ કરે છે. જેમ ડ્રિલિંગ થાય તેમ વચમાં આવતા અવરોધો દૂર થતા જાય છે. તેવી જ રીતે વારંવાર વિચાર કરવાથી પોતાના દોષો દૂર કરતા જવાથી આત્મા ઉપરના અવરોધો દૂર થતા જાય છે, એટલે તેની ઝાંખી થાય છે કે આ આત્મા છે. આ ઝાંખી શબ્દ વાપર્યો, સંપૂર્ણ દર્શન પણ ઝાંખી એ અનુસાર મળ્યો. જેમ તમે ઘરમાં તમે દાખલ થાવ અને સુગંધ આવે એટલે ખબર પડી જાય કે શીરો બની રહ્યો છે, સુગંધથી ખબર પડી, અણસાર મળ્યો. તેવી જ રીતે અહીં પણ સંદેશ મળે કે આવું એક અતિન્દ્ર તત્વ છે જેને શાસ્ત્રોએ આત્મા કહીને વર્ણવ્યો છે.
આ ઘટના અંદર ઘટે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે ખરેખર સુખ અંદર છે. એ સુખની અનુભૂતિ થાય એટલે બહારના સુખની આસક્તિ ટળી જાય. એ જે આસક્તિ આપોઆપ ટળી તે સાહજિક ટળી, ઓલું કહેવું પડે કે અલ્યા સંસારમાં સુખ નથી, સંસાર ક્ષણિક છે, ક્ષણ ક્ષણભંગુર છે, પરાધીન છે, પરતંત્ર છે, કંઈ રહેવાનું નથી, એને છોડવું જ પડશે. તમે આ વાત કબૂલ કરશો છતાં આશક્તિ નહીં જાય, રસ નહીં તૂટે, તીવ્રતા નહીં જાય. જેવી આત્માની ઝાંખી થશે, આત્માના સુખની ઝાંખી થશે કે તરત રસ છૂટી જશે. આ રસ છૂટી જાય તે વખતે જે અવસ્થા હોય તેને કહે છે વૈરાગ્ય. મોઢું ચડે તેને વૈરાગ્ય ન માનશો. આ તો અંદરનો રસ છૂટી જવાથી સુખ મળ્યું, હાથમાં હીરો આવ્યો, હવે પરખ થઈ ગઈ, આત્મસુખની અનુભૂતિ થઈ. સુવિચાર દ્વારા એને આત્માનો સંકેત મળ્યો, અને સંકેત મળે એટલે શું થાય, બિના શું બને, પરિણામ શું આવે, ઘટના શું ઘટે, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. અદ્ભુત શબ્દ આવ્યો, પોતાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, પોતાના હોવાપણાનું જ્ઞાન, જેને માટે જ્ઞાનીઓએ આત્મા શબ્દ આપ્યો તેનું જ્ઞાન, જે આત્મા તમે છો તેનું જ્ઞાન, તે નિજ જ્ઞાન. ભેદ જ્ઞાન ત્યાં પ્રગટ્યું. આ જ્ઞાન અંદરથી આવ્યું, વાંચીને, સાંભળીને કે શબ્દોથી નહીં, બહારથી નહીં પણ અંદરથી પ્રવાહ આવ્યો. કૂવો ખોદતા ખોદતા છેલ્લો પથ્થર તૂટે અને 40,000 ગેલન પાણીનો ધોધ આવે, તે પાણી પોતાનું. અને ટાંકામાં પાણી હોય છે તે બહારથી નાખેલું છે, વાંચેલું જ્ઞાન તે બહારનું. ટાંકામાં બહારથી ભરેલું હોય તેવું જ્ઞાન અને કૂવાની જેમ અંદરથી પ્રગટ થયેલું છે તે અંદરથી અનુભવેલું જ્ઞાન છે. એ આપણી પોતાની મિલકત છે, એ આપણી સામગ્રી છે, એ આપણો વૈભવ છે. એ વૈભવમાં તમને જણાશે કે ચૈતન્ય તત્વ આવું હોય, અમે ગમે તેટલી વાત કરીશું તો અણસાર નહીં આવે, પરંતુ નિજ જ્ઞાન થશે તો અણસાર આવશે. પહેલી ગાથામાં જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, એ સ્વરૂપ સ્વ એટલે પોતાનું રૂપ, ત્યાં સ્વરૂપ શબ્દ વાપર્યો. અહીં શબ્દ વાપર્યો નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન, આ બંને શબ્દો એક જ વાતનો સ્પષ્ટ કરનારા છે.
એક તો છે રૂપ જે આ દેખાય છે ને, એ જોવામાં મોટે ભાગે જીવો રોકાયેલા છે, એ રૂપને જોવામાં તમે ગૂંથાયેલા છો, માટે આ સ્વરૂપને જોઈ શકતા નથી. નાની કહે છે કે એક વખત રૂપ ઉપરથી તારી દ્રષ્ટિ હટાવી લે તો એ દ્રષ્ટિ અંદર જઈ શકે, અંતર્મુખ થઈ શકે. અંદરમાં દ્રષ્ટિ જાય તો તેનો અનુભવ થશે. બીજું છે અરૂપ, આકાશ અધર્મે સ્વીકાય અરૂપ છે, એ અરૂપ પણ તું નહીં. એક રૂપ, બીજું અરૂપ અને ત્રીજું છે સ્વરૂપ. સ્વરૂપ એટલે પોતે ચૈતન્ય તત્વ, તેનું રૂપ. સ્વરૂપને સમજે વિના અનંત દુઃખ પામ્યું. 41મી ગાથામાં કરમ કૃપાળુદેવે કહ્યું, હવે તમારું દુઃખ ગયું કે કેમ ગયું, હવે તમારું દુઃખ ગયું કેમ ગયું, કારણ નિજ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાન અંદરથી આવે છે, બહારથી આવતું નથી. જે જ્ઞાન બહારથી આવે છે તેને સ્વરૂપ જ્ઞાન કહે છે, તેને શાસ્ત્ર જ્ઞાન કહે છે. શાસ્ત્ર જ્ઞાન પૂજ્ય છે, ઉપયોગી છે, જરૂરી છે, પરંતુ બોધ તો સદગુરુના મુખેથી જ પ્રાપ્ત થશે. બોધ વાંચીને પ્રાપ્ત ન થાય, વાંચીને જ્ઞાન થશે, પરંતુ બોધ માટે સદગુરુનું મુખ અને તમારા કાન વત્તા હૈયું જોઈશે. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે કે
બસ અહીંયા સુવિચારણા પ્રગટવા માટેની પહેલી ભૂમિકા, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ્ઞાન. સુવિચારણા પ્રગટે, સુવિચારણા એટલે જેને બોધની સામગ્રી પ્રાપ્ત થઈ છે અને વિચારણે જે કરે છે એ સુવિચારણા, બોધની સામગ્રી પ્રાપ્ત થઈ છે એને, કે જેને દશા આવી છે એને જ આ જોગ પ્રાપ્ત થયો છે. જો દશા ન આવી હોય તો આ જોગ પ્રાપ્ત ન થાય સદગુરુનો. જીવ લહે નહીં જોગ તો પછી એને આ બોધ પણ ન મળે. સદગુરુનો જોગ નથી તો સદગુરુનો બોધ પણ નથી. હવે એને સુવિચારણા પ્રગટી ત્યાં સુધી એ પહોંચ્યો છે. તો આ પ્રોસેસ હવે કહે છે કે શું વિચારણા પ્રગટી છે, તો પરિણામ શું આવે? શું વિચારણા નિજ જ્ઞાન થાય. કેટલી અદ્ભુત વાત મૂકી છે કે જ્યારે બોધ છે એ તો કાચી સામગ્રી છે. બોધ તો મળે, સાંભળીએ, બધું કરીએ, કેટલું બધું સાંભળીએ છીએ દુનિયામાં આપણે, પણ એ સાંભળીને જ્યારે વિચારણા પ્રગટે પોતાની, તો એ શું થાય? પોતે પોતામાં ઉતરે. જ્યારે વિચારણા કરવાની છે ત્યારે અન્ય સાથે નથી થતી, વિચારણા હંમેશા પોતા સાથે થાય છે. એટલે ફરી બોધના આધારે ફરી શબ્દ મૂકે છે, શાંત મન કરે, સ્થિર થાય, એકાંતમાં બેસે અને સૂક્ષ્મપણે ઊંડાણમાં જઈને કલાકો સુધી વિચારણા કરે. જૈન શાસ્ત્રમાં એને અનુપ્રેક્ષા કહે છે, વૈદિક ધર્મમાં એને નિધિધ્યાસન કહ્યું છે, કે સત્પુરુષના શબ્દો મળે, જ્ઞાનીનો બોધ મળે, શાસ્ત્રોનો બોધ મળે, તો એનું નિધિધ્યાસન એટલે વારંવાર થતું અખંડ ચિંતવન થવું જોઈએ. એમ એ ચિંતવનમાં જવામાં મન શાંત થાય, સ્થિર થાય, પોતે એકાંતમાં જઈને ઊંડાણપૂર્વક આ ચિંતા કરે ત્યારે એને સુવિચારણા પ્રગટે છે. અને સુવિચારણાનો સીધો શબ્દ શું આપી દીધો? પરિણામ નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે કોનું જ્ઞાન? તો એ પછી સમજાવ્યું કે નિજ જ્ઞાન છે એ સ્વરૂપ છે, એ રૂપ પણ નથી, અરૂપ પણ નથી. હવે આત્મસ્થિતિની પહેલી ગાથા શું? હવે એ તો મળી ગયું એને, આ 40મી ગાથામાં પૂરું થઈ ગયું ને. આત્મસિદ્ધિમાં જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સાહેબ આ અમારી સનાતન સમસ્યા છે. અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે, વાત પૂરી થઈ ગઈ? તું જે સ્વરૂપ સમજ્યો નહોતો એ તને સમજાઈ ગયું, તું નિજ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. એ નિજ જ્ઞાનને પ્રાપ્ત કર્યું એટલે શું થયું? તો કે એને પોતાના સ્વરૂપની ઝાંખી થઈ, પ્રતીતિ થઈ, અણસાર આવ્યો. આત્મા તો અરૂપી જ છે, એ ક્યારેય કંઈ દેખાવાનો તો નથી જ. જ્યારે જ્યારે આત્મતત્વનો એને અનુભવ થાય ત્યારે એની ઝાંખી, એની પ્રતીતિ થાય, એ સિવાય બીજું શું થાય? એનું ભાન થાય, બીજું કંઈ ન થાય. અરૂપી તત્વને કેવી રીતે આપણે સમજવું કે કંઈક થાય છે? ઘણી સમસ્યા એવી હોય છે રોગની, કે આપણે કહીએ કે રોગનું આપણે કંઈ નામ ખબર નથી, શું થાય ખબર નથી, કંઈક થાય છે, વેદનામાં આવે છે. એમ આત્માનું એને વેદન, અસ્તિત્વનું વેદન થાય છે, કે શરીર નથી, અંદરથી આ જે મને ચમકાર મળ્યો, ચમત્કાર મળ્યો, એ શરીરનો નથી, આ શરીરનો ગુણ નથી. આ રુચિ બદલાઈ ગઈ, આખી દિશા બદલાઈ ગઈ, આસક્તિ ટળી ગઈ, મોહ નષ્ટ થયો, વિકલ્પો ઓછા થયા, સુખની કંઈક અનુભૂતિ થાય છે, કે જે તત્વ અનુભવાય છે એ પરમ સુખનો સ્ત્રોત છે. આ એને સદગુરુના ઉપદેશથી આવ્યું. આવું ક્યારે નું તો એવું ભાન? દેહ તો ક્યારથી છે? અસ્તિત્વમાં છે ત્યારથી. શરીરની બધી જ ક્રિયાઓ, શરીરના બધા સ્પંદનો એને અનુભવી લીધા છે, એ એના માટે નવું નથી. શરીરનું કોઈ વેદન એના માટે નવું નથી, સુખદ કે દુઃખદ, પણ આ વેદન નવું છે. અપૂર્વ ભાન આવ્યું આજે જે એને અનુભૂતિ થઈ સુવિચારણાનું, પછી જે એને ધ્યાન કર્યું, અનુપ્રેક્ષા કરી અને પોતાના સ્વરૂપની એને જે અનુભૂતિ થઈ, નિજ્ઞાન થયું, ઝાંખી થઈ, અણસાર આવ્યો, એ અપૂર્વ છે. આજ સુધી જીવનમાં ક્યારેય આવ્યો નથી આવી અપૂર્વ. શું પરિણામ થયું? આસક્તિ ગઈ, સંસારનો રસ તૂટી ગયો, એની તીવ્રતા તૂટી ગઈ. આ ભૂમિકા નહોતી આવી, આ ક્ષણ નહોતી આવી ત્યાં સુધી એ સંસારના કેટલાય બાબતની અંદર કેટલો બધો આસક્ત હતો, જોડાયેલો હતો, તીવ્રતા એને હતી. જેવી આ ક્ષણ આવી એ ક્ષણે આખા સંસારના બધા સંગ પ્રસંગો એને ક્ષુલ્લક લાગ્યા, નહીવત લાગ્યા. એમ થયું કે આ બધું ખોટું છે, સંસાર અસત્ય લાગે, અસારભૂત લાગે. કોઈ એને સમજાવવા નથી આવતું. અત્યાર સુધી સમજાવ્યું છે તો કોઈ દી સમજો સમજો નથી, છતાં એને કંઈક ને સમજાવ્યા. જીવની કઈ અવડચંડાઈ ઓછી નથી. એને કહ્યું કે તું જા ઉઠમણામાં તો શું બોલવું એને શીખડાવવું પડે. એમ ગુરુ ગયો હોય ને તો ગુરુ પાછો આવે કે મારો દીકરો મારા કરતા તો આ ચડિયાતો છે. પણ એને પ્રતીતિ નથી થઈ, ક્યારેય અણસાર નથી આવ્યા, નિજ જ્ઞાન નથી પ્રગટ્યું. ક્યારે નિજ જ્ઞાન પ્રગટે એનું પરિણામ કેટલું સરસ કે છે કે જેવું એને થયું રસ છૂટી ગયો. સંસારનો રસ ક્યારથી છે? અનાદિથી છે. અનાદિનો સંસારના સંગનો રસ છૂટી જાય આ અપૂર્વ. એ પછી સમ્યકના પ્રકાર પછી પાડજો. પેલું ભાન થયું સ્વરૂપનું, નિજ જ્ઞાન થયું પહેલી વાર. તો તે થયું એનું શું થયું? આખા સંસારના રસ છૂટી જાય, આસક્તિ છૂટી જાય. સંસાર ક્ષણભંગુર છે, પરતંત્ર છે, પરાધીન છે, છોડવા જેવો છે, આ કાંઈ એને કહેવું પડતું નથી. અને કહે છે આ જે ક્ષણ છે, આ જે અવસ્થા છે, એને કહે છે વૈરાગ્ય. અંદરમાં લીન થઈ ગયો, આત્માનો ઉપયોગ આત્મા સાથે જોડાઈ ગયો. અત્યાર સુધી ઉપયોગ તો આત્માનો જ ગુણ છે, પણ પર સાથે જોડાયેલો હતો એટલે પરરૂપ હતો, ઉપયોગ જ હતો. અજ્ઞાન હતું એ પરરૂપ, પણ અજ્ઞાન તો પોતાનો ગુણ ને. અજ્ઞાન તો સમ્યક નથી તે અજ્ઞાન, જ્ઞાન તો કરું ને. અજ્ઞાન એ જ્ઞાન છે, અજ્ઞાન જ્ઞાનનો અભાવ નથી, પણ વિપરીત જ્ઞાન છે, વિપરીય જ્ઞાન છે. કેવી અવસ્થા થઈ ગઈ એને? તો કે છે એને વૈરાગ્ય આવ્યો. જે ક્ષણે વૈરાગ્ય આવે છે ત્યારે એને ત્યાગ શેનો કર્યો છે? બધું છે એની પાસે, તો જે પદાર્થો છે, જે સંયોગો છે, જે સાધનો છે, એ બધાનો એ સમયે તો માલિક છે કે નહીં? એ જ ઘરમાં બેઠો છે, એ જ કપડાં પહેર્યા છે. વૈરાગ્ય થયો, ચિત્તમાંથી એ પ્રત્યેનું મમત્વ ગયું, પર ને પર જાણે ભેદ જ્ઞાન થયું. સ્વ નિજ જ્ઞાન તે હું અને આ બધું પર, સ્વ પરનો ભેદ થતા પર પ્રત્યેની મૂર્છા ટળી, આસક્તિ ટળી, મોહ ગયો. જે કહ્યું ને શબ્દ પ્રયોગ કેટલો સરસ વાપર્યો છે, કે શું હતું? તો કે બધું હતું, મોહ એક સૌથી મોટી વસ્તુ. સંસારમાં ઘણા બધા ઘણી દશા એમાં કહે છે ને કે શનિની દશા, રાહુની દશા, મંગળની દશા, તો સૌથી ભયંકર કઈ દશા હતી? આ મોહની દશા તૂટે છે. નિજ જ્ઞાન થાય એટલે પહેલું કામ થયું, મોહની દશા છૂટી, તૂટી ગઈ, અને સંસાર સાથેનો એનો અનુબંધ છેદાયો, ભેદ જ્ઞાન થયું. એટલી બધી અદ્ભુત વાત કરે છે કે એને કહે છે વૈરાગ્ય. એટલે વૈરાગ્ય ત્યાગ પહેલા આવે કે ત્યાગ પછી આવે? પેલા વૈરાગ્ય આવે. એટલે મુક્તાનંદ સ્વામીએ શું કીધું? ત્યાગ અને ટકે. જો તને વૈરાગ્ય નહીં આવ્યો હોય તો તારો ત્યાગ ટકવાનો નથી. બે ચાર દી બધા હાલવાલા થશે, બધા સમારંભ થશે, પણ તારા અંદર વૈરાગ્ય નહીં હોય તો તારો ત્યાગ ટકશે. જીવનમાં વૈરાગ્યને ઉપશમ જોઈએ. ત્યાગ એ તો પરિણામ છે, થાય ન પણ થાય. કોઈને ત્યાગ ઉદયમાં ન આવે, વૈરાગ્ય હોય. કૃપાળુ દેવનું જીવનનો વિચાર કરવો. વૈરાગ્ય ધધકતો છે, નિતરતો છે, પણ ત્યાગ ઉદયમાં હજુ આવ્યો. સર્વસંગ પરિત્યાગ ક્યારે અમને ઉદયમાં આવે? એટલે આટલી આત્મસિદ્ધિનું જ્ઞાનનું વેદન કર્યા પછી પણ, આત્માનું વેદન કર્યા પછી પણ પદ લખવું પડે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે આવશે. અમને આ જોઈએ છીએ, ત્યાગ જોઈએ છે. હવે વૈરાગ્યના બેઝ ઉપર ત્યાગ જોઈએ છે. એટલે કે છે કે અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. હવે અમારા વૈરાગ્યમાં અમારે કંઈ જોતું નથી, નહીતર વૈરાગ્યમાં તો 50 વ્યવસ્થા કરવી પડે. અમારા વિહારની વ્યવસ્થા કરો, અમારા ગોચરી પાણીની વ્યવસ્થા કરો, અમારા વસ્તીની વ્યવસ્થા કરો, સંઘ મા બાપ છો, બધું કરવું પડે. પણ કોણે તને પાણો મૂક્યો છે? બેસને તારા ઘરે, તું તારી વ્યવસ્થા કરી લે, વાત પૂરી થઈ ગઈ. એટલી બધી ચાલતી ભ્રાંતિઓ છે જગતની અંદર, ધર્મના નામે ચાલતી ભ્રાંતિ. મોહ કેન્દ્રમાં છે, મોહ તૂટતો નથી, મોહ દશા જતી નથી. અને વાત મોક્ષની કરવી છે, બે જ અવસ્થા છે, કા મોક્ષ ને કા મોહ. જીવની અવસ્થા બે જ છે, એવું નથી કે સંસારી છે ને કા સાધુ છે. સંસારી મોહ રહિત હોય તો વૈરાગી છે, અને સાધુ મોહ સહિત હોય તો પતિ. મોહ છતાંય સંસાર છે, સાધુ છતાં. અવસ્થા બે જ છે, એક મોહ અને બીજો મોક્ષ. મોહના અસ્ત થયા વિના મોક્ષનો ઉદય થતો નથી, અને મોહનો નાશ નિજ જ્ઞાન વિના થાય નહીં. આ ત્રીજી લીટી આવશે જે એ શબ્દ મૂકે છે. એટલી બધી સચોટ વાત છે કે સુવિચારણા થાય તો નિજ જ્ઞાન પ્રગટશે, બીજું એક જ્ઞાન નહીં. તને આ સિદ્ધિ થશે, તને આ સિદ્ધિ થશે, તારામાં આ ચમત્કારની વિદ્યા આવશે, આ આવશે, તું હવે ઉપર ઉડી શકીશ, આકાશમાં પાણીમાં ચાલી શકીશ. ના, સુવિચારણા આવશે એટલે શું થશે? કેટલી યોગની વિદ્યાઓ એવી છે કે તમે આટલે સુધી પહોંચશો એટલે તમને આ સિદ્ધિ મળશે, આટલે સુધી પહોંચશો એટલે આ સિદ્ધિ મળશે, આમ કરશો એટલે તમે દૂરનું દેખી શકશો, તમે ભવિષ્યનું કથન કરી શકશો, તમે કોઈને જોઈને એનું શું છે બધું કહી શકશો. જૈન દર્શન એમાં નથી માનતો. આ લબ્ધિશાસ્ત્ર નથી, આ મોક્ષશાસ્ત્ર છે. અનંત લબ્ધિના નિદાન ગૌતમને પણ મોક્ષ પ્રાપ્ત ન થાય તો આ શાસનમાં એનું સ્થાન નથી. આવા લબ્ધિધારી, આવા ચમત્કારીઓ કંઈક યોગીઓ થયા છે. એ એકે અમારો આદર્શ નથી, એકે અમારા જીવનનું લક્ષ્ય નથી. મોહ નહીં જોઈએ. મોહ અને મોક્ષની બે વિપરીત અવસ્થા છે. અને સુજ વિચારણા પ્રગટે, એમાં નિજ જ્ઞાન પ્રગટે. નિજ જ્ઞાન વિના મોહનો ક્ષય થાય નહીં, નહીં અડ નહીં. આ શ્રદ્ધા, આ સમ્યક શ્રદ્ધા કહેવાય, આ સંકિત કહેવાય. પેલું કયો, બીજું કયો, જે કેવું એ કહેજો. નિજ જ્ઞાન વિના, ભેદ જ્ઞાન વિના મોક્ષ ન થાય. બીજી વિદ્યા આવે કે ન આવે, લબ્ધિ આવે કે ન આવે, ચમત્કાર થાય કે ન થાય, આટલું બધું કર્યા પછી કાંઈ ન થાય, પ્રગટ ના કાંઈ ન થાય, ભલે ન થાય તોય કાંઈ વાંધો નથી, ન થયું હોય તો કાંઈ એમાં ઉણપ નથી. એકેય લબ્ધિ વિના મોક્ષ મળે કે નહીં? અને મોક્ષ મળે ત્યારે લબ્ધિ છોડીને જવાનું કે લબ્ધિ લઈને જવાનું? કે હું, મારી પાસે વિદ્યા છે ઉડવાની ને તરવાની, કદાચ સિલસિલા ઉપર જગા નહીં હોય. પરિણામ જ નથી લબ્ધિ. એટલે વાત મૂકે છે, જ્ઞાનીઓ જુઓ કેવી, એકે વચ્ચેની એકે અવસ્થા જ ન મૂકી, કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે, આખો માર્ગ. હવે તો આત્મસિદ્ધિને ભલે ને બહુ ત્યારે ગાથા પછી કહીએ, સંકેત આપી દીધો, આધાર એનો આપ્યો કે તું આત્માર્થી હો તો છે આ બધું. અને એ તો છે તો એની અંદર એનો બોધ છે, એ કારણ છે. અને હવે અમારી ગાથા છે એ બોધની ગાથા છે. જો આ એવું છે 38 ગાથા સુધી તો મોક્ષ યોગ્ય થયો છે, તો પછીની ગાથા છે સદગુરુનો બોધ છે. અને એ બોધ જેને મળ્યો તો પછીની ગાથા શિષ્ય કહે છે કે મને બોધ પડ્યો સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ જ્ઞાન. તરત જ એને કીધું કેમ કે એ પેલે આત્માર્થીને પ્રાપ્ત કર્યો, સદગુરુનો બોધ મળ્યો 1-6 પદનો. એ સાંભળીને શિષ્યએ કીધું કે વાહ સાહેબ તમે સરસ કીધું, મને અપૂર્વ જ્ઞાન થયું. કેટલી વાત! અને પછી એ શિષ્ય પોતાનો અહોભાવ વ્યક્ત કરે અને પછી સદગુરુ કહે કે જો આ માર્ગ ટૂંકો સાદો સીધો છે, હવે ક્યાંય રોકાતો નહીં, ઉપાદાનને સંભાઈને ફલાણોને નિમિત્તને આની જ ચર્ચામાંથી રોકાઈ જશે, મોક્ષ થઈ જશે બાજુમાં. નિશ્ચયને વ્યવહારને આ ખોટી બધી માથાકૂટ મથામણ અર્થહીન છે. જો તારું લક્ષ મોક્ષ ઉપર હોય તો આની કોઈ કિંમત નથી, લબ્ધિની જેમ કિંમત નથી. એમ આ બધા તો બૈના કરે, કોઈના સંદર્ભમાં કંઈક બન્યું હોય, કોઈના સંદર્ભમાં કંઈ બન્યું, કોઈના સંબંધમાં નિમિત્ત મહાન ઉપકારી થયા હોય અને કોઈના સંબંધમાં નિમિત્તે કંઈ કામ ન કર્યું હોય, તો તું શું સિદ્ધાંતના ચૂથાણા કરવા બેઠો છો કે નિમિત્ત કંઈ કરતું નથી અથવા નિમિત્ત વિના થતું નથી? બે વાતે તું ખોટો છો. શું કામ ચર્ચા કરવી જોઈએ? નિરર્થક વાતને શું જરૂર છે? બધું થયા કરશે. કેના જીવનમાં શું થાય છે એ એની પાત્રતા ઉપર, એની યોગ્યતા ઉપર, એની ભૂમિકા ઉપર થાય છે પરિણમન. એના પરિણમન એના જ્ઞાનના સુવિચારણાના બોધ ઉપર થાય છે, આ સિદ્ધાંતોના આધાર ઉપર ન થાય. એ સિદ્ધાંતો તો આપણે તારવેલા છે, એ આપણો અભિપ્રાય છે, એ આપણી માન્યતા છે, એ વસ્તુ સ્થિતિ નથી. ક્યાંક લાગુ પડે, ક્યાંક લગ્નો પડે, ક્યાંક 10% લાગુ પડે, ક્યાંક 50% લાગુ પડે. આપણે એવા ઉદાહરણો ગોતીએ પાછા શું કામ? આપણી વાતને સમર્થન આપવા માટે. પણ એ ઉદાહરણ મળતું, સામે બીજું ઉદાહરણ નથી, વિપરીત છે જ. કૃપાળુદેવની વાતની અંદર પણ આ કે, પણ કૃપાળુદેવે ક્યારે આવું મહત્વ આપ્યું નથી, એટલે મુમુક્ષુમાં કોઈ આવો વાદ વિવાદ નથી કે કૃપાળુદેવના કોણ ગુરુ હતા. આ પ્રત્યક્ષની આટલી બધી માંડીને બેઠા છો તો એનો પ્રત્યક્ષ ગુરુ કોણ હતો? તો એનો નહોતો તો એને જ્ઞાન થાય જ નહીં. કૃપાળુદેવ જ્ઞાની હતા એ વાત ખોટી છે, અમે તો એની વાત કહી ન કહી છે. અરે બોલમાં તું, તારા આ બધા સિદ્ધાંતો એ તો કલ્પનાના સિદ્ધાંતો છે, માન્યતાના સિદ્ધાંત છે, અભિપ્રાયના સિદ્ધાંત છે, વસ્તુ સ્થિતિ નથી. વસ્તુ સ્થિતિ એ છે કે પોતે પોતાનો ગુરુ છે. દશાવાન પુરુષ હતા, દશાવાન પુરુષ હતા અને શાસ્ત્રોનો યોગ થયો 13 વર્ષની ઉંમરે. જૈનના તમામ આગમો વિચારી ગયા, બોધની પ્રાપ્તિ થઈ ગઈ. અરે હતું એ સંકેત શુદ્ધ થઈ ગયું. સંકેતની અંદર પણ ગચ્છની છાયા હતી, સંપ્રદાયની છાયા હતી, એ બધી નીકળી ગઈ. આવું શુદ્ધ સંકેત થયું. અદભુત વાત છે, અદભુત ચરિત્ર છે આ. આ એક ચરિત્ર જ અદભુત છે, લોકોતર છે, અપવાદરૂપ છે, એનો બોધ પણ એવો છે. અને આપણી તમામ આજુબાજુની ઘડાયેલી ગ્રંથિત થયેલી માન્યતાઓ એમાંથી પર નીકળ્યા વિના આનું રહસ્ય નથી મળતું. વાત સરળ થતી નથી, જટિલ થાય છે. જેટલું બહારનું બધું લઈએ છીએ એનાથી જટિલતા વધે, કેમ કે વાદ વિવાદને કોઈ અંત નથી. અને ગમે તેવા દ્રષ્ટાંતો અને ગમે તેવો તર્ક જોઈએ તો તમને મળે એમ છે. બુદ્ધિનો વ્યભિચાર એટલો બધો છે કે બુદ્ધિના વ્યભિચારથી તમે પુરુષને સ્ત્રી ઠરાવી શકો, સ્ત્રીને પુરુષ ઠરાવી શકો. કાંઈ અર્થ નથી, પણ નિરર્થક છે, ક્યાં પડવા જેવું છે. માટે આ જો ગાથા બરોબર પકડાય પછી તો બોધની ગાથાઓ શરૂ થવાની છે. બસ આ બે ગાથા પૂરી થાય પણ ત્યાં સુધીમાં તો નિર્વાણ સુધી પહોંચાડ્યા પછી વાત કરશે જ્ઞાની. ગજબ કરી તમે અમને નિજ જ્ઞાન પ્રગટ કરાવી દીધું સાહેબ, હવે અમે તમારો બોધ ન વાંચીએ તો? ચાલો વિશેષ અવસરે
સુખદામયાનંત સો સંત ચહે દિન રાત રહે તદ ધ્યાન મહિ કર સાંચયન સુધામયજ પ્રણમો ભદ છે વર છે.